આ સૃષ્ટિ ઉપર માનવ જીવનનું જ્યારથી અસ્તિત્વ શરૂ થયું છે ત્યારથી આજ સુધીમાં માનવ જીવનને શાંતિથી સમજપૂર્વક સાચી રીતે જીવવાનું માર્ગદર્શન આપનાર કોઈ પણ ધર્મગ્રંથ હોય એ માત્ર રામાયણ. વિશ્વના કોઈ સાહિત્યમાં આજ સુધી આટલું સંપનું સરસ ઉદાહરણ, શાંતિમય જીવન જીવવા માટેનો ઉપાય કોઈ ગ્રંથે આજ સુધી બતાવ્યો નથી. એ આ માનસ, એ પરિવાર આ, અને રાજ પરિવાર છે, શાસક પરિવાર છે, છતાંય એમાં આટલી સૌમ્યતા, એમાં આટલી સાચી સમજ. બાકી મોટે ભાગે અતિ સંપન્નતાના કુટુંબોમાં ઉચ્છૃંખલતા, અહંકાર, ક્રોધ આ બધા વધારે જોવા મળશે. મળે છે થોડોક લક્ષ્મણજીનામાં. આજે સવારના પાઠમાં જે સાંભળ્યું કે ભરતજી એ તો આ ધર્મનો આધાર છે, કેટલી સરસ વાત. સમસ્ત વિશ્વનો માનવ ધર્મ એ ભરતજીને આધારિત હોય. ભરતજી એ માનવતાની શિખામણ, સાચી સમજ, ઈશ્વર પરાયણતા, ત્યાગ આ બધું ભરતજીના એમાંથી પાત્રમાંથી આપણને મળે છે. તો એને ધર્મમૂર્તિ ભરત, ધર્મપ્રાણ ભરત, રામકિંકરજીએ તો એની પર ગ્રંથ લખેલો. વિશ્વમાં માનસના સૌથી વધારે વધારે સારામાં સારા ચિંતક કહેવાય સર્વોપરી, એમણે ભરતજીને ધર્મપ્રાણ કહ્યા. તો એ ધર્મપ્રાણ ભરતજી અને એ પરિવાર, એમાં આટલો ત્યાગ, આટલો સમર્પણ, આટલી સમજ, અને છતાંય પરસ્પરનો સદભાવ, માનવ માત્રને, માનવ જાતને આ સાચો સંદેશો આપનાર હોય, આવો સરસ સંપ અને શાંતિનો સંદેશો આપનાર હોય તો વિશ્વના સાહિત્યમાં લગભગ એકમાત્ર માનસ સિવાય બીજું નહીં જડે. તો એવી ભૂમિકાની અંદર મહારાજ દશરથજી પણ, એક બાજુ પ્રેમ છે, બીજી બાજુ ત્યાગ ને સમર્પણ છે. એક પિતા તરીકે, પિતૃવાત્સલ્ય તરીકે પુત્ર પ્રત્યેનો પ્રેમ જતો કરવા તૈયાર નથી. બીજી બાજુએ મહારાજ દશરથજી વંશની પરંપરા, કુલની ખાનદાની એને પણ પોતાની નજર સમક્ષ રાખીને જ કંઈક ચિંતન કરી રહ્યા છે. એટલે ધર્મની ક્ષતિ ન થાય ત્યાં તુલસીદાસજીએ મહારાજ દશરથજીને બેહોશ અવસ્થામાં મૂકી. જવાની પળો છે, બસ માત્ર ત્યાંથી પ્રસ્થાન કરવાની જ વાર છે, પણ એની અંદર મૂર્છિત નર ના, મૂર્છિત અવસ્થામાં આવી ગયા. ધર્મની રક્ષા પણ થઈ ગઈ, વચન પળાયું, નહીતર આજે વચન પાળવાની બાબતની અંદર જો એ આપણે શાસ્ત્રના પ્રમાણ આપીએ કે મારા દશરથજીએ વચન આપ્યા પછી એનો ભંગ કર્યો હતો તો આજે શી દશા થાય. જો ભગવાનના પિતાએ આવો વ્યવહાર કર્યો તો આજનો માનવ એનો સબક સહેજ પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે, એનું પ્રમાણ આપીને લોકો વ્યવહાર કરશે. અહીંયા ધર્મ મર્યાદા, મહારાજ દશરથજીનો પિતૃપ્રેમ, એ બંનેને સાચવવા માટે લોક વિકલ મૂર્છિત નરના બધા વ્યાકુળ છે. ધર્મની ગતિને કોણ જાણે, બીજી ગતિ અતિ બલવાન. આમ લોકોની પ્રજાની વ્યાકુળતા, મારા દશરથજીની મૂર્છિત અવસ્થા, અને એમાં દરેકના મનમાં એમ જાહેર થાય છે કે શું કરવું, કઈક રસ્તો, કઈક ઉપાય, કાહ કરીએ શું કરવું. કારણ માણસ જયારે કોઈ પણ આવી વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જાય ને, ત્યારે મન એનું ક્યાં તો ખૂબ વિચાર ની અંદર પડી જાય, ક્યાં કરું, શું કરું, કયો રસ્તો, કેવી રીતે, ક્યાં, કેમ. આ એક મનની અવસ્થા છે. અને બીજી અવસ્થા છે કે જયારે મન કશું જ સૂજે નહીં, કઈ જ ન, ત્યારે એની અક્કલ બેર મારી જાય. કચ્છ સૂજ ને કાઉ, કોઈને કઈ સમજણ પડતી નથી રામને કેવી રીતે રોકી રાખવા. વનવાસમાં જવા માટેની અહીંયા અગાડીની આ પળ છે, એમાં કયો અવરોધ આપણે મૂકી શકીએ કે જે સમજણપૂર્વક કુલની ખાનદાની સાથે ધર્મની પરંપરા ને તૂટે એ રીતે આપણે કોઈ માર્ગ મળે છે. બધા સમસ્ત અયોધ્યાની નો પ્રજાજન, આખો પરિવાર કાહી કાહ કરી શું કરવું. ઉપાય તો દરેક શોધે, શું કરવું, કેમ કરવું, અંદર અંદર પણ વાત થતી હોય, કઈક ઉપાય શોધી કાઢો. બરાબર ભાઈ, તમે તો મોટા માણસ છો, તમે તો પીર છો, ઘણા સમજુ છો, તમે બુદ્ધિશાળી છો, કાહ કરી કઈક ઉપાય તમે કહેશો. તમે તો બહુ સારા માણસ છો, તમે બહુ ભણેલા છો, કઈક તો વાત કરશો, તમે તો આચાર્ય છો. મહારાજ વિશ્વ વશિષ્ઠજી મહારાજ ને આપ તો કઈક વિચાર આપો. વશિષ્ઠજી મહારાજ ઉપસ્થિત નથી તો રસ્તો નીકળે. અહીંયા કાહ કરી શું કરવું, માણસને કઈ ઉપાય ન જળે ને તો બે હાથ ભેગા કરીને મસળવા માંડે. મી જઈ હાથ શિર ધૂની પછી દાય, બે હાથ ભેગા કરીને મસળી અને માથું ધોણા. તો કાહ કરીએ, દરેક એકબીજાની એકબીજાના મોઢા સામે જુએ છે, બધા એકબીજાની નજર મિલાવે છે. કો તો ખરા, કોઈક દરેક પાસે કઈક ને કઈક અપેક્ષા છે, એમને અપેક્ષા છે કઈક ને કઈક કે આટલા બધા ભેગા થયેલા છે અને કોઈના મગજમાંથી કોઈ કઈ ઉપાય તો નીકળશે, એમ દરેક એકબીજાની પાસે આશા માળીને બેઠા છે. કોઈક રસ્તો સુજાડો, કોઈક ઉપાય લાવો જેથી 14 વર્ષનો રામનો વિયોગ આપણે ટાળી શકીએ. કાહ કરીએ, બધા એકબીજાને પૂછે શું કરીશું, ભાઈ શું કરીશું, આપણે શું કરીશું. પણ કોઈને કોઈ પ્રકારની કોઈ સૂઝ પડતી નથી, અક્કલ કામ કરતી નથી. કાહ કરીએ કછું સૂઝ ને કાહ, કોઈને કઈ પણ સૂઝ પડતી નથી. સ્વાભાવિક છે કે માણસ કહી દે પોતાને, આમાં મને સૂઝ પડતી નથી, શું કરવું મને કઈ સમજાતું નથી. પળ ક્ષણ આ એ છે કે 14 વર્ષના વિયોગના નિર્ણયની અને એને ટાળવા માટેનો અંતિમ ઉપાય કોઈક, જે માણસના પ્રાણ જતા હોય ને, ગમે તેમ કરો, કોઈ પણ દવા લઈ આવો, ગમે તેમ એને બચાવો, બચાવી લો એને. કેવી પળો હોય છે એમ અયોધ્યાની પ્રજાની આ એવી વિકટ પળ છે કે અમને અમારા ભગવાનથી, હે વિધાતા, તું શા માટે છૂટો પાડી રહ્યો છું? અમારે અમારા રામથી સહેજ પણ જુદા થવું નથી. કોઈક માર્ગ, કોઈક ઉપાય. શરીરને અયોધ્યા બનાવ્યું, કોઈ પણ જાતનો ક્લેશ કે સંઘર્ષ નહીં, અને આત્માને રામ બનાવી. હવે જો શરીરમાંથી પ્રાણ જતો રહે તો શું રહે બાકી? ખોળિયાને કરવાનું શું? દિવાળી ચાંપવાની, બીજા શબ્દોમાં કહીએ તો દેવતા મેળવાનું, એમાં એને કરવાનું. એનું પછી એ તો મોટામાં મોટું પ્રદૂષણ થઈ ગયું. અંદરથી રામ નીકળી ગયો, આત્મારામ પ્રાણ નીકળી ગયો. અયોધ્યાવાસીની એ પીડા છે, એ દર્દ છે કે જાણે શરીરમાંથી પ્રાણ જતા રહે અને શરીર સ્મશાન થઈ જાય, સ્મશાન થઈ જાય, કશા જ કામનું ના રહે. સુમિત્રાજી પહેલેથી ચેતી ગયા છે. લક્ષ્મણજીને પહેલું જ કહી દીધું, અવધ તુમાર કાજ, કછું ના બેટા, આ અયોધ્યા તારે કશા જ કામનું નથી. સ્વાભાવિક છે, શરીરમાંથી પ્રાણ નીકળી જાય અને અયોધ્યામાંથી રામ નીકળી જાય, બચવાનું શું હતું? એને કરવાનું શું હતું? એટલે દરેક એવી દ્વિધામાં છે, દ્વિધા છે, શું કરવું? કોઈ ઉપાય ક્યાંકથી તો કોક છેડેથી, કોક ખૂણેથી મળશે. કાહ કરીએ કચ્છ સૂજન, કોઈને કઈ સમજણ પડતી નથી. રામ તુરત મુનિવેશ, બસ કઈ 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 જઈએ નથી, હજુ નથી જવા દેવાનું. કઈ કઈ જઈએ મુનિપટભૂષણ ભાજન આગે ધરી, આપે સામે ધરી દીધા હતા વચન ને માટે સેન્શન કરાવવાનું હોવું કઈ બાકી હતું નહીં, મંજૂરી મળી ગયેલી છે. માત્ર નિર્ણય ઉપર જ આધાર છે અને એના માટે મુનિપટ ભૂષણ ભાજન આણ્યા, એની સાથે રામ તુરત મુનિવેશ. ત્યાં બધાને દેખતા જ રાજવસ્ત્રો, રાજ શૃંગાર બધો ઉતાર્યો ઉતાર્યો. પ્રજાનું કાળજું કેવી રીતે હાથમાં રહ્યું છે? જ્યાં રાજકુમારનો આખો શૃંગાર વેશ ધારણ કરેલો હોય અને એના સૌના દેખતા દેખતા એને વલકલ વસ્ત્ર ધારણ કરવાના હોય, કઈ દશા? એ હૈયું કેવી રીતે હાથમાં ચાલ્યું રે? હજુ તો હજુ વિયોગ તો થયો જ નથી, પણ આ દ્રશ્ય પણ અસહ્ય છે કે જેની વેદના સહન ન કરી શકે.